તારીખ 28/8/1995 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા દેવલાલીમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 110.
સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ. શ્રીમદ જેવા મહાજ્ઞાનીઓને સત્પુરુષ માની શકાય એવી વાત છે, પણ જગન્ય છદ્મસ્ત જ્ઞાનીને પણ સત્પુરુષ તરીકે કે પરમેશ્વર તરીકે ઓળખાવી શકાય? પૂર્વજ્ઞાની તો કેવળ નામ સંપન્ન જીનેન્દ્ર પરમાત્મા છે, ગોપાળ દેવ મહાજ્ઞાની છે, અને જે કોઈ આત્માને સ્વાનુભવ થાય, મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય, તે કોઈ પણ જ્ઞાની હોય તો એને જ્ઞાની તરીકે ઓળખતા પછી તેને સત્સંગ યોગ રહેતો હોય, પોતાના હિતાર્થે, પોતાના આત્મકલ્યાણાર્થે એ યોગમાં એમને ઓળખાણ થાય તો સહેજે પરમેશ્વર બુદ્ધિ મોક્ષને આવે છે. એ એક સહજ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા અને પરમ ધર્મ મોક્ષનો એ પરમ ધર્મ છે એમ આપણે 254માં કૃપાળુના વચનને આપણે સ્વીકારીએ છીએ. એટલે જે કોઈ આત્મા સ્વાનુભવ સંપન્ન છે અને મોક્ષ માર્ગમાં આરૂઢ છે તે ચતુર્થ ગુણ સ્થાને જગન્ય જ્ઞાની છે, પંચમ ગુણ સ્થાને અને છઠ્ઠા ગુણ સ્થાને મધ્યમ કોટિના જ્ઞાની છે, અને વિરેન્દ્ર પરમાત્મા તે પરમ જ્ઞાની છે. તરવા માટેનું નિમિત્ત બધાનું સરખું છે. તરવા માટેનું નિમિત્ત કોઈનું ઓછું છે ને કોઈનું વધારે છે એવું નથી. જે કાંઈ ફરક છે તે તેઓની વચ્ચેનો છે, આપણીને તેમની વચ્ચે કોઈ ફરક નથી. જે પરમાત્માની વાણીથી મુમુક્ષુ તરે અને જે સદગુરુ છઠ્ઠે ગુરુ સ્થાને વર્તતાઓને નિગ્રંથ ગુરુ તેમની વાણીથી જે મુમુક્ષુ તરે અને ચતુર્થ ગુણ સ્થાનોથી આત્મજ્ઞાન સંપન્ન જ્ઞાની પુરુષની વાણીથી કોઈ તરે એ તરવામાં બધા પૂરેપૂરું તરી જાય છે. તરનાર કોઈ અધરો કરે છે, ઓછો કરે છે એવું નથી. એટલે તરનારને તો મને કેટલો લાભ થાય છે એટલું જોવાનું રહે છે. જો એને પૂરો લાભ થાય છે, અનંતો લાભ થાય છે, તો એને અનંત ઉપકાર્ય તરીકે સ્વીકારે એ એકદમ ન્યાય સંપન્ન છે અને એ સ્વાભાવિક છે. સદમસ્ત જ્ઞાનીનો પોતાના ક્ષોષણ પ્રમાણે જ્ઞાનનો ઉઘાડ હોય છે તો તેવા પ્રસંગમાં કોઈ જ્ઞાની ગુરુની આજ્ઞામાં પ્રવર્તનાર મનુષ્ય બીજા કોઈ જ્ઞાની સદમસ્ત પુરુષ પાસે જઈને સત્સંગ કરે કે આધ્યાત્મિક ચર્ચા કરે, વાર્તા કરે, તો એમાં પોતાના માન્ય કરેલા જ્ઞાની ગુરુનો અવિવેક તો નથી થતો ને? એમાં આજ્ઞા લેવી અવશ્ય જરૂરી છે. ફરીથી પ્રશ્ન દોહરાવું છું. સર્વસ્ત જ્ઞાનીનું પોતાના ક્ષોષણ પ્રમાણે જ્ઞાનનો ઉઘાડ હોય છે તો તેવા પ્રસંગમાં કોઈ જ્ઞાની ગુરુની આજ્ઞામાં પ્રવર્તનાર મુમુક્ષુ બીજા કોઈ જ્ઞાની તે સર્વસ્ત પુરુષ પાસે જઈને સત્સંગ કરે કે આધ્યાત્મિક ચર્ચા વાર્તા કરે તો તેમાં પોતાના માન્ય કરેલા જ્ઞાની ગુરુનો અવિવેક તો નથી થતો ને? કે નથી થતો, એમાં અવિવેકનો સવાલ નથી. જે એના માન્ય કરેલા ગુરુ છે એની આજ્ઞા પણ આ પ્રકારનો યથાર્થ સત્સંગ ઉપલબ્ધ હોય તો તે સત્સંગમાં રહેવા માટે તેઓ પણ આજ્ઞા આપે છે. કોઈ જ્ઞાની પુરુષ કદી પણ એવી આજ્ઞા ન આપે કે મારા સત્સંગ સિવાય તમારે બીજા કોઈ જ્ઞાનીનો સત્સંગ ન કરવો, એવી કોઈ જ્ઞાની પુરુષ આજ્ઞા ન આપે. જ્ઞાની પુરુષ હોય તે ઉલટાને એવી આજ્ઞા આપે કે અમારો સત્સંગ ઉપલબ્ધ ન હોય અને તમને બીજા કોઈ જ્ઞાની પુરુષનો કે તમારાથી ઉત્કૃષ્ટ ગુણવાન મુમુક્ષુ પુરુષનો સત્સંગ મળતો હોય તો તે તમારે અવશ્ય કરવો જોઈએ અને સત્સંગમાં રહેવું એ તમારા માટે આ કલ્યાણનું કારણ છે, ભલું છે, એવી ભલામણ દરેક જ્ઞાની કરે છે. જ્ઞાનીને કદી એવી સંકોચિત વૃત્તિ ન હોય કે મારા સિવાય તમારે બીજા પાસે ન જવાનું. કેમ કે એમને કોઈ સ્પ્રહા તો હોતી નથી. એ શા માટે એવું કહે? જેને સ્પ્રહા હોય એને એમ થાય કે મને આનાથી મળતો લાભ છે પાછો બંધ થઈ જશે. તેથી જ્ઞાની પુરુષ નિષ્પ્રહ હોવાથી કદી પણ કોઈના માટે એવું વિચારતા નથી, એવું કહેતા પણ નથી. આજ્ઞા લેવામાં તો સારી વાત છે, પોતાના જ્ઞાની ગુરુની આજ્ઞા લેવામાં કોઈ દોષ નથી. અને જ્ઞાની ગુરુ યથાર્થ સત્સંગ મળતો હોય તો આજ્ઞા આપે પણ છે, એટલે એમાં અવિવેકનો સવાલ નથી. ત્રીજો, જ્ઞાનીની બાહ્ય અને અંતરંગ વિલક્ષણતાઓ ઉપર પ્રકાશ પાડો. સત્રંગ 463, જીવની દશા, મૂળ દશા અને ઉત્તર દશા. આ એક પત્ર 463 છે એ આપણા કમ ભાગ્યે અધૂરો મળ્યો છે, એટલે એ પત્ર અપૂર્ણ છાપ્યો છે. પણ જેટલો છાપ્યો છે એમાં કસ ઘણો છે, એમાં મર્મ ઘણો છે. એમાં કૃપાલુદેવ એમ કહેવા માગે છે કે બાહ્ય દ્રષ્ટિથી તો જ્ઞાની નહીં ઓળખાય, કેમ કે તેમના ઉદયો અજ્ઞાન ભાવે બાંધેલા કર્મના ઉદયો જ્ઞાન દશામાં પ્રવર્તતા હોય છે. તેથી એમને બહારથી ઓળખવા જતા ભ્રાંતિમાં પડવા જેવું બને છે. જ્ઞાનીને ઓળખવા હોય તો તેમને અંતરંગ દશાથી ઓળખવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને જ્યારે એવી પરિસ્થિતિ છે ત્યારે એમની અંતરંગ દશા સુધી મુમુક્ષુની પહોંચ હોય તો જ ઓળખી શકે, નહીતર ન ઓળખી શકે. એટલે આ પત્ર જ્યાં અધૂરો રહ્યો છે ત્યાં એમણે એક બહુ સારી એવી વાત ધ્યાન ખેંચે એવી વાત જે કરી છે એ જીવની બે દશા ઉપરની વાત કરે છે. જે મૂળ દશા છે એ જ્ઞાની પુરુષની મૂળ દશા છે, એ આત્માકાર દશા છે, એ સ્વરૂપાકાર દશા છે, અને એ દશાથી જ જ્ઞાની ઓળખાય છે, એ જ એમની વિલક્ષણતા છે. ઉત્તર દશા એટલે બાહ્ય દશા છે, એ ઉદયને અનુસરતી દશા છે. તો પણ મૂળ દશાના રિફર્કેશન કેટલીક અસરો જેને કહેવામાં આવે છે એ બાહ્ય દશા ઉપર પણ આવે છે. પણ મૂળ દશાનું જેને લક્ષ્ય હોય, મૂળ દશાની જેને ઓળખાણ હોય, તેને તેની બાહ્ય દશામાં કયા કયા ફેરફારો છે એ નજરમાં આવે છે, નહીતર નજરમાં આવતા નથી, એવી એક પરિસ્થિતિ રહેલી છે. જેમ કે બાહ્ય દશામાં પણ એમના પરિણામો છે એ એકત્ર કરતા નથી, અનેક પ્રકારે ઉદાસીનતાને ભજે છે અને ભિન્નતામાં રહે છે. બાહ્ય પ્રસંગમાં પ્રવર્તા પ્રવર્તા પણ તેમની અંતરંગ ભિન્નતા પરિણામથી પદાર્થની જે ભિન્નતા છે એવી જે વિલક્ષણતા છે એ વિલક્ષણતા એ પ્રકારની જેને નજર કેળવાઈ હોય છે, જે અંતરંગ દશાને સમજતા હોય છે એને અવશ્ય સમજવા મળે છે. 172 પત્રમાં એ વાતનો એમણે ઉલ્લેખ કરેલો છે. કે જ્ઞાની પુરુષ ને સત્પુરુષ ને મન વચન કાયાની ચેષ્ટાના અદભુત રહસ્યો નું નિધિ ધ્યાસન કરવું, એવી જે વાત કરી છે એ એમ બતાવે છે કે અંતરંગ અલૌકિક દશા હોવાને લીધે તેમના મન વચન કાયામાં પણ એની અસર આવે છે, અને મન વચન કાયાની પ્રવૃત્તિમાં જે અપ્રયત્ન દશા હોય છે અને અંતરંગ સ્વરૂપમાં સ્વપ્રયત્ન દશા હોય છે, એવો જે ભેદ છે એ એમની ચેષ્ટામાં જોવા મળે છે. એક અદ્ભુત વિષય છે અને એનું રહસ્ય જો સમજાય તો સમજનાર જીવ એકવાર કરી જાય છે, કેમ કે એને એટલું બહુમાન આવે છે, એનું મસ્તક નમી પડે છે કે આ કોઈ ગજબની પરિસ્થિતિમાં જ્ઞાની પુરુષ વર્તે છે. તેથી એ સમજનારને પણ બહુ મોટો લાભ છે, તો પરિણામનારની મહિમાની તો શું વાત કરવી, એ તો એક વાણીથી પાર અને ભાષા ન પહોંચી શકે એવો મહિમાયુક્ત પ્રસંગ છે. એ અંતરબાહ્ય દિશામાં અનેક પ્રકારની વિલક્ષણતા છે, પણ એ ઘણો સૂક્ષ્મ વિષય હોવાથી અને નિર્મળ જ્ઞાનધારી ઉત્તમ કોટિના મુમુક્ષુ જ એ દશા જોવાને અધિકારી હોવાથી સર્વ સામાન્યને જ્ઞાનીની ઓળખાણ થતી નથી. જો સર્વ સામાન્ય જનતાને કે મનુષ્યને પણ જ્ઞાનીની ઓળખાણ થતી હોત તો મોક્ષ આટલો દુર્લભ ન હોત, અથવા મોક્ષ પણ સહેલો છે જે બધાનો થઈ જાત. પણ અનંતકાળમાં રખડનાર પ્રાણીને કોઈ કોઈને ક્યારેક ક્યારેક એ પ્રાપ્તિ થાય છે, અને જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે એનો નિવેડો આવી જાય છે. ઉચ્ચથી બીજા સંકેત સુધીની પોઈન્ટવાર માહિતી સંક્ષેપમાં આપવા વિનંતી. પ્રથમ સંકેત એટલે જ્ઞાની પુરુષની ઓળખાણ, એ પ્રથમ સંકેત છે, અથવા પરમાર્થ સંકેતનું એ પ્રત્યક્ષ કારણ છે. સ્વચ્છંદ મત આ ગ્રંથજી વર્તે સદગુરુ લક્ષ સંકેત તેને ભાખ્યો. પોતાનું દેવ કહે છે કે એને અમે સંકેત કહીએ છીએ, કારણ ગણી પ્રત્યક્ષ. પરમાર્થ સંકેતનું એ પ્રત્યક્ષ કારણ ગણીને અમે આ જીવને પણ સંકેત કહીએ છીએ કે એને સંકેતનો જન્મ થયો, અથવા તો એ જીવની યોગ્યતામાં ના ગર્ભમાં સમ્યક દર્શન આવી ગયું. આગળ જતા એ સમ્યક દર્શનની ઉત્પત્તિ થશે. એવું જે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય છે એ પણ સામાન્ય મુમુક્ષુને જ્યારે થતી નથી, એ પણ કોઈ ઉત્તમ કોટિના મુમુક્ષુને થાય છે. જઘન્ય મુમુક્ષુ કે મધ્યમ કોટિના મુમુક્ષુને એ ઓળખાણ થવી દુર્લભ છે. ઉત્તમ કક્ષાના મુમુક્ષુને એ ઓળખાણ થાય છે ત્યારે એ જીવને અનંતાનુબંધના કશાય મોડા પડે છે. કદાગ્રહ મતાગ્રહ આદિ પોતાના દુરાગ્રહ છૂટી જાય છે, પરિણામમાં રાગદ્વેષ મોહની ચિકાશ ઓછી થઈ જાય છે, અને જ્ઞાની પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ આવે છે ત્યારે દર્શનનો ઘણો મંદ પડી જાય છે. એ જે પોતાના દોષ જોવા ભણી વળે છે, એનું ચિત્ત પોતાના દોષ જોવા ભણી વળે છે, અને એક અંતર અવલોકનની પ્રક્રિયા છે. એ અવલોકનની પ્રક્રિયાની પ્રેક્ટિસ ચાલુ રહે છે, સતત ચાલુ રહે છે, ત્યારે પોતાના પરિણામના દોષ જોવા ઉપરાંત પોતાના પરિણામના જે જ્ઞાનનો વ્યાપાર છે એને પણ અવલોકવાની એની પ્રેક્ટિસમાં સહેજે ચાલુ થાય છે. જ્ઞાન છે એમાં સ્વભાવશ ખુલ્લો છે, એમાં એક જ્ઞાનધારા રહેલી છે, જે સંબંધમાં સવારે સ્વાધ્યાયમાં થોડું સ્પષ્ટીકરણ આવેલું એનું અવલોકન પણ સાથે સાથે ચાલુ થાય છે. પરિણામના અવલોકનમાં બંને પ્રકારના પરિણામો છે, જે ચારિત્રમાં રાગદ્વેષ મોહના પરિણામો છે, એ દોષના પરિણામો છે, એ કર્મધારા છે, એનાથી કર્મ બંધાય છે. જ્ઞાનની અંદર જે જ્ઞાન સામાન્ય રૂપ જ્ઞાનધારા છે એનું અવલોકન અવલોકનની ઘણી પ્રેક્ટિસ પછી શરૂ થાય છે. સારી રીતે પરિણામોના અવલોકનની પ્રેક્ટિસ ચાલ્યા પછી જ્ઞાન પોતાનું અવલોકન કરવા સુધી પહોંચે છે અને પોતાનું અવલોકન કરતા કરતા પોતાના અંતર જ્ઞાન ધારા સુધી જ્યારે જ્ઞાન પહોંચે છે ત્યારે ભેદ જ્ઞાનની પ્રયોગ અથવા ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ ચાલુ થાય છે. ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ થવામાં પોતાને અનુભવમાં આવતા અનેક પ્રકારના ભાવો છે એમાં જે જ્ઞાનધારા છે તે જ હું છું, જેમાં સ્વસંવેદનરૂપ જ્ઞાનને પોતાનો અનુભવ છે એવો હું અનુભૂતિ સ્વરૂપ છું એમ અંદરમાં ભેદ જ્ઞાનથી જ્યારે સમજાવા લાગે છે, અનુભવથી એ સમજાવા લાગે છે, ત્યારે અનુભવાંશે પ્રતીત થઈને પ્રથમ પોતાના સ્વરૂપની ઓળખાણ આવે છે, જેમાં અનંત જ્ઞાન અને અનંત સુખની પ્રતીતિ આવે છે અને આત્માનો અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે. અંતર્મુખી પુરુષાર્થ પણ ઉત્પન્ન થાય છે અને એ વક્તવ્યને સર્વાને સ્વાનુભૂતિમાં સ્વરૂપની અભેદ દશામાં પરિણમી જાય છે. એ રીતે પ્રથમ સંકેત પછી જે નિજાવલોકન છે એ અવલોકન મુખ્ય કાર્ય છે અને એ અવલોકન થતાં પોતાને દોષ થાય છે, કેવા પ્રકારે થાય છે, કેટલા રસથી થાય છે, કયા પ્રકારના અભિપ્રાયથી થાય છે, એના અનેક પડખા સમજાય છે. પોતાના પરિણામોની અનેક ખૂબીઓ જણાય છે અને પછી જ્ઞાનધારા સુધી અવલોકન પહોંચે છે. એ પ્રકારે એ વિષય થોડો પરિણમનથી સમજવા જેવો છે. પરિણમનનો વિષય પરિણમનથી જેટલો સમજાય છે એટલો શ્રવણથી સમજાતો નથી. જેમ ખાવાની ચીજના કોઈ પ્રશંસા કરે તેથી તેનો સ્વાદ ન સમજાય, પણ થોડીક વાનગી પણ ચાખે તો એનો સ્વાદ સમજાય, એમ અવલોકનની વાનગી જો શરૂ કરવામાં આવે, પોતાનું અવલોકન શરૂ કરવામાં આવે તો આ વિષય કેટલો રસવાળો છે અને કેટલો લાભદાયક છે એ અનુમાન ઉપરથી સેમ્પલ ઉપરથી એનું અનુમાન વિશેષ પ્રકારે થશે. એ પ્રકારે એ વિષય થોડો સમજવા યોગ્ય છે. જે ભક્તિ માર્ગ સરળ ગયો જ્યારે મોક્ષ માર્ગમાં તે કાર્યકારી નથી એવું લખ્યું છે, એ ક્યાં લખ્યું છે? ભક્તિ માર્ગ કાર્યકારી નથી એવું લખ્યું છે અને આમાં તો કોઈ ગયો છે, જ્યારે મોક્ષ માર્ગમાં તે કાર્યકારી નથી એવું તોડરમજીએ લખ્યું છે. કયા અધિકારમાં લખ્યું છે ખબર છે? તો આપણે ત્યાંથી જોઈએ તો નથી લખ્યું કે ભક્તિ માર્ગ કાર્યકારી નથી, અથવા લખ્યું હોય તો કયા અધિકારમાં લખ્યું છે? ખ્યાલ છે? પાંચમા અધિકારમાં. સમજણ ફેર થઈ હોય એવું લાગે છે, અથવા તો તમારા પાસે મોક્ષનો પ્રકાશક અત્યારે તો નહીં મળે. ખાસ કરીને તે શાસ્ત્રના આધારે પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે શાસ્ત્ર ઉપસ્થિત રાખવું વધારે યોગ્ય ગણાશે. કેમ કે શાસ્ત્ર દરેક પોતાના દ્રષ્ટિકોણથી વાંચે છે એવું લગભગ બની જાય છે. લખનાર લખે છે કાંઈક, સમજનાર સમજે છે બીજું કાંઈક, આવું પણ બનતું હોય છે. પછી વેદ શાસ્ત્રના આધારે આપણે પ્રશ્ન કરીએ કે અહીંયા તો આમ લખ્યું છે, ત્યાં ખરેખર એમ લખ્યું નથી હોતું એવું બને છે. એટલે જ્યાંથી પ્રશ્ન ઉઠો હોય ત્યાંથી મૂળમાંથી જોઈએ તો એનું સ્પષ્ટીકરણ વધારે સારી રીતે આપી શકાય. નહીં તો તમે સમજાવો એ પ્રમાણે પ્રશ્ન કરો અને શાસ્ત્રકારને ત્યાં કંઈક બીજું જ કહેવાનું હોય છે તો એ કેવી રીતે સમાધાન થાય એ પ્રશ્ન ન થઈ શકે. તો કાલે લેતા આવજો, અથવા જોતા આવજો, પછી આપણે એમાંથી 5-10 મિનિટમાં ખુલાસો કરી લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તો સહજાત્મ સ્વરૂપ પ્રત્યક્ષ સદગુરુ છે ને? હા, સહજાત્મ સ્વરૂપ છે એ પ્રત્યક્ષ સદગુરુ છે, એ પરમગુરુ પણ છે. પરંતુ સજીવન મૂર્તિ નાની ગુરુ વિના એ પ્રત્યક્ષ ગુરુ છે એમ પણ સમજાતું નથી ને પરમગુરુ છે એમ પણ સમજાતું નથી, એવી એક વચ્ચેની પરિસ્થિતિ છે. જેમ ઘોડો ઊંધો પડ્યો હોય તે સવળો થાય ત્યારે આડો થઈને સવળો થાય, એ સિવાય એનું બીજું કોઈ સાયન્સ નથી, કોઈ વસ્તુ સ્થિતિ નથી કે આડો થયા વિના સીધો થઈ જાય. એમ અનાદિથી આ જીવ ઊંધો પીડ્યો છે, વિપરીત પરિણમે છે, બહિર્મુખ પરિણમે છે, એને અંતર્મુખ પરિણમન થવામાં જે નાની પુરુષ સદગુરુ છે એની આવશ્યકતા ઊભી થાય છે. અને એ જ્ઞાની એને સમજાવે છે કે તારો આત્મા પરમ ગુરુ છે, પ્રત્યક્ષ ગુરુ અને પરમ ગુરુ તો તારો આત્મા જ છે. પત્રાંક 62નો મથાળો છે ઘણો કરીને, કે પરમાત્માને ધ્યાનવાથી પરમાત્મા થવાય છે, તથાપિ તે ધ્યાન સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના થઈ શકતું નથી એવું નિર્ગ્રંથ પ્રવચન છે. એમ આત્મા સત છે, સુગમ છે, સરળ છે, તો પણ નાની ગુરુના માર્ગદર્શન સિવાય અનંત કાળે પણ ન સમજાયેલો પણ છે, સમજાયેલો પણ છે અને અનંત કાળે ન સમજાયેલો પણ છે. અને એ પરિસ્થિતિ આપણી સૌની અનંતકાળથી રહેલી છે ને થયેલી છે. બીજા કોઈ પ્રશ્ન? સીધું કોઈ મનને કંટ્રોલ કરવા માંગે તો થઈ શકે એવી વસ્તુ સ્થિતિ નથી, બહુ ચંચળ છે. અને એ ચંચળતાની ઊંધી પ્રેક્ટિસ અનંતકાળની જીવની ચાલુ રહી છે, એટલે એની પણ એક વ્યવસ્થા છે, એનું પણ વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાનમાં એનું જે સ્ટેજ છે જેને મનોજય કહેવામાં આવે છે, એ સ્ટેજ ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ દરમિયાન ઉત્પન્ન થાય છે. નીચેના બધા સ્ટેજ પસાર કરીને ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ સુધીના સ્ટેજમાં કોઈ પણ જીવ આવે અને સારી રીતે એ પ્રેક્ટિસ સતત ચાલતી હોય તો મનને કંટ્રોલ કરી શકવાની પરિસ્થિતિ આવે છે ખરી. પણ એ પહેલાના જેટલા સ્ટેજ છે અનુક્રમે તે સ્ટેજમાં સ્ટેજપૂર્વક આગળ વધવાનું બને તો જ એમ બની શકે, નહીં તો સીધે સીધું કોઈ મનને કંટ્રોલ કરી શકે એવી પરિસ્થિતિ નથી અને એવું બની શકતું નથી. ચાલતા પરિણામોમાં થતા દોષો નિષ્પક્ષપાતે જણાતા હોય, ક્રમે ક્રમે દોષના મૂળ કારણ પણ ખ્યાલમાં આવતા હોય છે, આમ દોષના અનેક પડખા સ્પષ્ટપણે ખ્યાલમાં આવતા દોષ ઘણા મોડા પડી જાય છે. બીજું, વચ્ચે વચ્ચે પ્રયોગ કરતા ક્ષણિક માટે ચાલતા પરિણામ ક્રોધ, શારીરિક પીડા ઇત્યાદિનો અભાવ થઈ નામ નામ રૂપે પણ જણાય છે અને એના પ્રયોગમાં અરગ જ અનુભૂતિ થાય છે. આવી ભૂમિકાવાળા મુમુક્ષુને કયા સ્થાનમાં મૂકશો? એવી ભૂમિકાવાળા મુમુક્ષુ મધ્યમ કોટીમાં આવેલા છે અને અહીંથી વધારે પ્રેક્ટિસ આ પ્રકારે ચાલુ રહે તો વિજ્ઞાનના પ્રયોગમાં આવીને ઉત્તમ કોટીમાં પણ આવી શકે છે. મધ્યમ કોટીની મુમુક્ષુતા અહીંયા ગણવી જોઈએ અને સતત ચાલે તો ભેદજ્ઞાન ચાલુ થઈ જશે અને એ ભેદજ્ઞાન એ જ સ્વાનુભૂતિનું એકમાત્ર કારણ છે. સમ્યક દર્શન અને સ્વાનુભવનું ભેદજ્ઞાન સિવાય બીજું કોઈ સાધન નથી, આ એક જ સાધન છે. એટલે આ પ્રેક્ટિસ સતત ચાલવી જોઈએ. આત્મકલ્યાણના લક્ષ્ય એનું સાતત્ય જળવાય રહે તો બીજા પરિણામો સહેજે ચાલતા બંધ થઈ જશે અને એનો લાભ, પારમાર્થિક લાભ અવશ્ય મળે એવી પરિસ્થિતિ આવશે. છે એ સ્થૂળ પરિણમન છે અને ચાલતા પરિણમનમાં તો વિચારો સિવાય અનેક સૂક્ષ્મ ભાવો હોય છે, એ પણ જેનું અવલોકનની પ્રેક્ટિસ હોય છે એને જાણવા મળે છે, સમજવા મળે છે. અવલોકનની પ્રેક્ટિસ એક એવી પ્રેક્ટિસ છે કે જે નજરને ઝીણી કરે છે, સૂક્ષ્મ કરે છે. જેમ જેમ પ્રેક્ટિસ ચાલે તેમ તેમ અવલોકન સૂક્ષ્મ થતું જાય છે, એકદમ માઇન્યોર ઓબ્ઝર્વેશન ચાલવા માંડે છે. દ્રષ્ટાંત લઈએ તો જે હીરાના વેપારી હશે એ સમજી શકે એવી વાત છે કે હીરાના વેપારીને હંમેશા હીરા જોવાની પ્રેક્ટિસ હોય છે. આઈ ગ્લાસથી હંમેશા હીરા જોયા કરે એના વ્યાપાર દરમિયાન અને એ પ્રેક્ટિસ જેમ જેમ વધે છે તેમ તેમ જવેરીની નજર વધારે સૂક્ષ્મ થતી જાય છે અને હીરાના હીરાનું મૂલ્યાંકન કરવાના જે અનેક પાસા છે એના ગુણ અને અવગુણ એ ઝીણામાં ઝીણા જણાતા જણાવવા માંડે છે એવી નજર કેળવાય છે. જેમ હીરો જોતા જોતા હીરો જોવાની નજર કેળવાય છે એની બધી ખૂબીઓ ઝીણામાં ઝીણી ખૂબીઓ નજરમાં આવે છે, તેમ તેમ અવલોકનમાં પણ જેમ જેમ ચાલતા પરિણામોનું અવલોકન વધે છે તેમ તેમ પરિણામની અનેક ખૂબીઓ એનું ઘણું ઊંડા એના કારણ એના અનેક પડખાઓ એ અનુભવથી સમજાવા લાગે છે. વિચાર છે એ તો સ્થૂળ ભાવો છે, તેના સૂક્ષ્મ ભાવો એના કારણો એનો રસ એના બીજા પણ એના પડખા છે કે શું મૂલ્યાંકન થયું અથવા શું કલ્પના થઈ એ બધું ઘણું ઘણું એમાં સમજાય છે. એક વખત એ પ્રેક્ટિસ ઉપર ચડે એને તો ઘણું ઘણું સમજાય છે અને એ અનુભવથી સમજવા યોગ્ય વિષય છે. સૌથી મોટો ફાયદો તો એમાં એ થાય છે કે પ્રયોજનને સૂક્ષ્મ પ્રયોજનનો દ્રષ્ટિકોણ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈ જાય છે. પ્રયોજનનો દ્રષ્ટિકોણ એટલે શું? કે મારા આત્માને વર્તમાનમાં મારી યોગ્યતાને અનુસરીને મને હિતરૂપ શું છે અને મને અહિતરૂપ શું છે, હિતાહિતનું જે પ્રયોજન છે એ પ્રયોજનના વિષયમાં એકદમ તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે. આવો જે દ્રષ્ટિકોણ કેળવવો એ આત્માને માટે ઘણું આવશ્યક કારણ છે કે જેનાથી એ મોક્ષ માર્ગ સુધી પહોંચી શકે અને બીજું ક્યાંય અટવાય નહીં કે રોકાય નહીં. જાય છે, અટવાઈ જાય છે અને પ્રયોજનમાં, પોતાના પ્રયોજનનો વિષય ચૂકી જાય છે. આવું બને છે એટલે અવલોકનની અંદર અવલોકનના પ્રેક્ટિસ કરનારને મોટામાં મોટો ફાયદો આ પ્રયોજનનો દૃષ્ટિકોણ સાધ્ય થાય છે તે છે, અને એ જ એને સિદ્ધિનું કારણ છે. આ એક મહત્વનો વિષય અવલોકનની પ્રેક્ટિસ દરમિયાન બને છે. એ શિવાના પરિણામો છે. આપણે નિર્વાણ દર્શનની કેડીઓના પહેલા પ્રકરણમાં એનો વિસ્તાર કરેલો છે. મોક્ષાર્થીનું જે સ્વરૂપ છે એમાં એવા ઘણા વિસ્તાર થયેલો છે. પણ નિશ્ચય મન દ્વારા થાય નહીં, પણ ડાયરેક્ટ જ્ઞાનથી જ્ઞાન વિદાય છે. વિસ્તારથી એનો વિસ્તારથી એના પર સમજાવું છું. સ્વરૂપનો નિશ્ચય મન દ્વારા એટલે મનના અવલંબને અથવા રાગના અવલંબને થતો નથી. અવલોકનની પ્રેક્ટિસ દરમિયાન જ્ઞાન અને રાગ ભિન્ન ભિન્ન જણાવા લાગે ત્યારે જ્ઞાન વેદનના આધારે અખંડ જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય થાય. જીવે અનાદિથી રાગનું અવલંબન અને મનનું અવલંબન છોડ્યું જ નથી, અંશે પણ છોડ્યું નથી. એક સ્વરૂપના નિશ્ચય કાળમાં જ જીવ રાગના અવલંબનથી ખસીને ચાલતા પરિણામમાં જે જ્ઞાન વેદન છે એના અવલંબને તે સ્થળે રહેલો જે જ્ઞાન સ્વભાવ એને પોતાની હૈયાતી રૂપે ગ્રહણ કરેલી છે, અને અસ્તિત્વ ગ્રહણ પણ કૃપાળુદેવ વ્યાખ્યાન સારના 220 નંબરના પહેલા ભાગમાં કરે છે. પ્રત્યક્ષ છે, સ્વભાવ છે, એ દ્રવજીવને પર્યાયમાં વ્યાપેલો છે. જે આત્મસ્વરૂપ છે, આત્મસ્વભાવ છે, એ તો દ્રવ ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલો છે. દ્રવ ગુણમાં અવ્યક્ત છે અને પર્યાયમાં વ્યક્ત છે. વ્યક્ત અંશ ઉપરથી અવ્યક્ત સ્વરૂપ પણ ઓળખાઈ જાય છે. કેમ કે વ્યક્ત અંશ અને અવ્યક્ત અંશમાં કોઈ ટુકડા નથી. સ્વભાવ છે તે અખંડ છે, પણ એનું સ્વરૂપ અનુભય સ્વરૂપ છે. અનુભય સ્વરૂપ એટલે શું? કે વ્યક્ત સ્વરૂપ પણ નથી ને અવ્યક્ત સ્વરૂપ પણ નથી. કેવળ અવ્યક્ત સ્વરૂપે હોય તો કદી કોઈને ઓળખાય નહીં. કેવળ વ્યક્ત સ્વરૂપે હોય તો અવસ્થા વ્યક્ત હોવાથી અને તે નાશવંત હોવાથી તેનો નાશ થઈ જાય, પણ એમ બનતું નથી. એટલે સ્વરૂપ છે તે અનુભય સ્વરૂપ છે. વિશેષ સ્પષ્ટ કરીએ તો આત્મસ્વરૂપ ન તો કેવળ નિત્ય છે અને ન તો કેવળ અનિત્ય છે. જો કેવળ નિત્ય હોત તો જ્ઞાન લક્ષણ કે જે પર્યાયમાં અનિત્ય છે તેના દ્વારા તેનો પત્તો ન લાગત. અને જો કેવળ અનિત્ય હોત તો દ્રવ્યના એ સ્વભાવ રહે જ નહીં, અથવા એ ક્ષણિકમાં ક્ષણવર્તીમાં નાશ પામી જાય એવું બને છે, પણ એમ પણ નથી. તેથી ન તો નિત્ય સ્વરૂપ છે કેવળ, ન તો કેવળ અનિત્ય સ્વરૂપ છે, પણ અનુભવ સ્વરૂપ છે, બેમાંથી એકે સ્વરૂપે નથી. એવો જે સ્વરૂપ સ્વભાવ છે એ મનના અને રાગના અવલંબન વિના, મન અને રાગ ઉપસ્થિત હોવા છતાં પણ તેને ગૌણ કરીને, એની આડ છોડીને, અત્યારે એની આદર્શ છે, એની આડમાંથી ખસી જઈને જ્ઞાન સ્વયં જ્યારે પોતે જ પોતાના પોતા દ્વારા પોતાથી પોતા વડે પોતાના સ્વભાવનો નિશ્ચય કરે છે ત્યારે વચ્ચે કોઈ નિમિત્ત નથી, તેથી પ્રત્યક્ષ પણ છે અને પરસન્મુખતાનો ત્યાં અવકાશ નથી. માટે જે વિશેષ અંગ છે એ સામાન્ય અંગ ઉપર આવી જાય છે, સામાન્ય અંગને વિષય કરે છે ત્યારે બહારથી છૂટીને અંતરમાં વેલા વિના એ કાર્ય કેવી રીતે બની શકે, એ બની શકે નહીં. એટલે જે બહિરંગ જ્ઞાન અનેક જ્ઞેયો સન્મુખ થયેલું છે તે જ બાહ્યાંગ અંતરંગનો વિષય કરે છે, અને તે પણ અંતરંગમાં રહેલા સૂક્ષ્મ વેદનને અનુભવના દ્રષ્ટિકોણથી વિષય કરે છે. સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી જ્યારે પોતાને વિષય કરે છે ત્યારે એને સ્વરૂપનો નિશ્ચય થાય છે, અને એને એક ન્યાયે ભેદ જ્ઞાનની યથાર્થ પ્રક્રિયા ગણવામાં આવે છે. કેમ કે એ વખતે રાગથી જુદો પડે છે, મનથી અને રાગથી એ વખતે જુદો પડે છે. પ્રક્રિયા એમ છે કે જેમ કે વરાની અંદર રસોઈ ચાખવી હોય કે દાળમાં કે શાકમાં બધું બરાબર છે કે નહીં, તો સૌથી પહેલાં મીઠું એટલે નમક બરાબર પડ્યું છે કે નહીં તપાસવામાં આવે છે. એ દાળ શાકની અંદર મરચું પણ નાખ્યું છે, ખટાશ પણ નાખી છે, ગોળ પણ નાખ્યું છે, અત્યારે તો બીજા 56 મસાલા નાખે છે. પણ ચાખનાર વ્યક્તિનો દ્રષ્ટિકોણ માત્ર ખારાશને પકડે છે. જે જગ્યાએ ખારાશ વ્યાપેલી છે તે જગ્યાએ બીજા સ્વાદ પણ વ્યાપેલા હોવા છતાં પણ જ્ઞાનમાં તેને દૂર કરી શકાય છે, અને એટલી ખારાશને પકડી શકાય છે. તે કેવા પ્રકારે પકડાય છે કે જ્ઞાનમાં એક ઉદ્દેશ ધારણ કરવો પડે છે કે મારે માત્ર ખારું શું કેટલું છે એ જોવું છે. એવા ઉદ્દેશથી જ્યારે ચાખવામાં આવે છે ત્યારે બીજા સ્વાદો એક બાજુ રહી જાય છે અને ખારાપણાનું પ્રમાણ છે એની તપાસણી થઈ શકે છે કે બરાબર છે કે ઓછું છે કે વધારે છે. ત્રણમાંથી એક ડિસિશન બરાબર આવે છે. પછી મરચું પણ તપાસે છે, પછી ગળપણ પણ તપાસે છે, પછી ખટાશ પણ તપાસે છે, બધું વારાફરતી ચાખવું પડે. એકની એક ચીજને ફરી ફરીને ચાખે તો બધું પકડાય છે. મતલબ શું છે અહીંયા કહેવાનો કે જ્ઞાનમાં કોઈ એક ઉદ્દેશને ધારણ કરીને જ્ઞાનની પ્રવૃત્તિ થઈ શકે છે. બાહ્ય પદાર્થમાં, બાહ્ય વિષયમાં તે પ્રકારે પોતાના જ્ઞાનમાં જ્ઞાન પોતે પોતાનો સ્વભાવ શું છે એવા ઉદ્દેશને ધારણ કરીને જો પોતાના જ્ઞાનને જોવે તો પોતાનામાં પોતાનો જ્ઞાન સ્વભાવ અવશ્ય જણાય છે જણાય છે ત્યારે એનો નિશ્ચય થાય છે અને વેદનથી અનુભવીને એનો નિશ્ચય થાય છે. એ પ્રકારે સ્વરૂપનો નિશ્ચય જો યથાર્થ પ્રકારે થાય તો ત્યાં બીજા સંકેતની પ્રાપ્તિ થઈ ચૂકી છે અને એ ત્રીજા સંકેતનું અનન્ય કારણ છે અથવા સમ્યક દર્શનનું અંગભૂત છે. 220માં કૃપાળુજીએ એ શબ્દ વાપર્યો છે કે આ રીતે અસ્તિત્વ ગ્રહણ થવું તે સમ્યક દર્શનનું અંગ છે. કારણ શબ્દ ઓછો પડ્યો છે એટલે અંગ શબ્દ વાપર્યો છે. એ તો સમ્યક દર્શનનું એક અંગ છે. જેને અંગ મળ્યું તેને અંગીકાર મળી જશે એમ કહેવાય છે. વિતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. સત્પુરુષની આજ્ઞામાં એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એટલે સત્પુરુષની આજ્ઞામાં લીન થવું, એકતાન થવું એટલે બીજો વિકલ્પ ઉઠે નહીં. એકતાન શબ્દ તો ગુજરાતીમાં આપણને પ્રચલિત છે. જેમ કોઈ માણસને કોઈ વાતની ધૂન ચરે છે એમ પ્રત્યક્ષ સત્પુરુષના યોગે પોતાના આત્મકલ્યાણનું પરમ કારણ હોવાથી અથવા અનંત લાભનું કારણ હોવાથી તેમની આજ્ઞાએ પ્રવર્તવામાં જે જીવને બીજો વિકલ્પ નથી, એકતાન છે એટલે બીજો વિકલ્પ નથી, એવી દશાનું મુક્ષુને થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એ એટલા માટે લીધું છે કે આજ્ઞામાં એકતાન નથી થતો ત્યાં સુધી મુમુક્ષુ જીવ સ્વચ્છંદે વર્તે છે. કાંઈ ને કાંઈ તો સ્વચ્છંદ આવી જ જાય છે. પોતાને એનો ખ્યાલ રહેતો નથી કે ક્યાં આવી જાય છે. એટલે બિલકુલ સ્વચ્છંદનો અભાવ થઈ જાય છે ત્યારે તે સત્પુરુષની આજ્ઞામાં એકતાન થાય ત્યારે જ એવું બને છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે. એટલે એવી દશા કોઈક જ જીવને આવે છે. કોઈક જ જીવ એ ભૂમિકાને પ્રાપ્ત કરે છે. બાકી બહુભાગ જીવો બુદ્ધિ લગાવીને પોતાની રીતે કામ કરવા પ્રયત્નશીલ રહે છે અને ક્યાં પોતે ભૂલ કરે છે કે ગોથું ખાય છે કે પોતાને સમજાતું નથી એવું બને છે. આ એક બહુ અનુભવપૂર્ણ વચનામૃત છે કૃપાળુજીનું. એક ખીમજીભાઈ કરીને મુમુક્ષુ છે એને આ પોસ્ટકાર્ડ લખેલું છે અને ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો છે કે એને માટે તમે શું ઉપાય કરશો અથવા શું ઉપાય કરવા ધાર્યો છે. આથી વધારે કાંઈ લખવું નથી, આટલું ઘણું છે અત્યારે. આટલું ઘણું છે એમ લખ્યું છે. આટલું પણ ઘણું છે એમ તો જો તમને આ એક વાત સમજાઈ જાય કે સત્પુરુષની આજ્ઞા આજ્ઞામાં એકતાન થવું તો પરમાર્થની પ્રાપ્તિ સુલભ છે અને એ વિના પરમાર્થની પ્રાપ્તિ અસુલભ છે એટલું જો તમને સમજાઈ જાય તો તમારું કલ્યાણ થઈ જશે. એટલું ન સમજાય અને એ દશામાં ના આવી શકાય ત્યાં સુધી પરમાર્થની માર્ગની પ્રાપ્તિ સુલભ નથી, અસુલભ છે, અઘરી છે, કઠણ છે એમ સમજવા યોગ્ય છે. કેમ કે જીવ અપરમાર્થ માર્ગે સરળ માત્રમાં ચાલ્યો જાય છે.
જેના પરિણામ બીજે કંઈ જાણતા જ નથી.
એનું જયારે કારણ છે કે એક જગ્યાએ કેન્દ્ર સ્થાન થઈ ગયું, મૂળમાં મૂલ્યાંકન આવે તો એક સ્થાન થાય, પ્રત્યક્ષ યોગનું મૂલ્યાંકન આવે તો એક સ્થાન થયા વિના રહે નહીં, અને જ્યાં સુધી મૂલ્યાંકન યથાર્થ ના આવે ત્યાં સુધી એ સ્થિતિ ઉત્પન્ન થવી એ બની શકવા યોગ્ય નથી. જીવને પોતાને પોતાનો લાભ માલુમ કરવો જોઈએ એટલી વાત છે. કેટલો લાભ છે, કેટલો એટલે કેટલો અનંત લાભ છે એટલું માલુમ કરવું જોઈએ. એક વર્ષના 100 વર્ષની કમાણી થતી હોય 100 ગણી, એક વર્ષમાં 1 વર્ષનો ખર્ચો નીકળે નહીં પણ 100 વર્ષનો ખર્ચો નીકળે એટલી કમાણી થતી હોય તો એ વેપારમાં વેપારી કેટલો એકતાન થાય, બધું ભૂલી જાય, ખાવા પીવાનું ભૂલી જાય, ઘરેથી ટિફિન આવે તો એમને ભેળવું લે, આ તો ભાવ ને ક્યાં બને છે, એમને ટિફિન ઘરે પાછું આવે ત્યારે એમ કે કેમ આમ બધી જોવા નથી, તમારે ફુરસદ જોઈએ ને. અત્યારે કામ એટલું ચાલે છે કે જમવાની તો હું મરવાની ફુરસદ નથી એમ કે એટલો રસ ચડી જાય છે, કેમ કે એટલો સામે લાભ દેખાય છે. અનંતકાળનો હાથે વહેતો હોય એવો લાભ દેખાય એમાં આજ્ઞામાં એકતાન ન થાય તો શું થાય, એ આજ્ઞામાં એકતાન થયા વિના રહે નહીં, પણ પોતાને અનંતકાળનો આટલું વરસ વળી જાય એવી એવો પ્રસંગ છે તો માલુમ કરવું નહીં, સીધી વાતો એ છે. ધર્મ કર્મ અને ફરજ ત્રણેય શબ્દનો અર્થ સમજાવશે. ત્રણમાં પહેલું કોનું મહત્વ સંસારી જીવ માટે, ત્રણેય એકમેક સાથે સંસારિક જીવને ચાલવું છે એ રીતે, જીવ કર્મ પ્રમાણે જીવન જીવે ત્યારે ધર્મને ફરજ કઈ રીતે સાચવવા, બધા પ્રશ્નો એકબીજા સાથે સંકળાયેલા છે. ધર્મ એટલે આત્મકલ્યાણ, કર્મ એટલે પ્રારબ્ધ ઉદય, અને ફરજ એટલે વિવેક કરવો તે. હવે કોનો વિવેક કરવો, પોતે આત્મા છે માટે આત્મકલ્યાણનો વિવેક કરવો? સામાન્ય રીતે આ પ્રશ્ન કુટુંબને સમસ્યામાંથી ઉભો થાય છે. જ્યારે કોઈ પણ માણસ આત્મકલ્યાણ માટે વધારે ઝૂકે છે, આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં વધારે સમય અને શક્તિ ખર્ચે છે, ત્યારે એ કુટુંબના પ્રાયોમાંથી ઉદાસ થાય છે. કુટુંબીઓને એમ લાગે છે કે અમારા પ્રત્યેની ફરજ ચૂકે છે, પણ આ આત્મા પહેલા કુટુંબનો સભ્ય કે પહેલા આત્મા, અથવા આત્મકલ્યાણનું મૂલ્ય કેટલું અને કુટુંબના કાર્યોનું મૂલ્ય કેટલું, જો આટલી વાત સમજાઈ જાય તો આ સમસ્યા નહીં રહે. પણ જેને કુટુંબના કાર્યોનું મૂલ્ય વધારે છે અને આત્મકલ્યાણનું મૂલ્ય ઓછું છે એને કોઈ રીતે સમાધાન નહીં થાય. આત્મકલ્યાણનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે એવું છે, અને કુટુંબના કાર્યો તો અનંતકાળ છે કરતો આવ્યો છે, અને અનંત કુટુંબના કાર્યો કરી કરીને મરી ગયો, સરવાળો પરિભ્રમણ કરવામાં આવ્યો, રખડવામાં આવ્યો. એટલે ફરજ છે, કુટુંબ પ્રત્યેની ફરજ છે એ કોઈ મુખ્યતા દેવા જેવો વિષય નથી. આત્મકલ્યાણ કરવું એ પહેલી ફરજ છે, ટોપ પ્રાયોરિટીની ફરજ છે, અને બાકી સંસાર આખો બહુ કરવા જેવો છે, જ્યાં સુધી આખો સંસાર ગણ ન કરાય ત્યાં સુધી આત્મકલ્યાણ થવાની પણ પરિસ્થિતિ કે અવસર ઊભો નહીં થાય. એટલે સૌથી પહેલા આત્મકલ્યાણને મુખ્યતા આપવી, બાકી ભાવના સંજોગો તો પ્રારંભ પ્રમાણે સૌ સૌના પ્રારંભ પ્રમાણે બનવાના છે, એમાં કોઈનું કાંઈ ચાલવાનું નથી. આમ છે, સમાધાન એવું છે કે જે ન સમજે એને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને છતાં પણ ન સમજે તો એનો કોઈ ઉપાય નથી, એનો કોઈ ઉપાય નથી. સમજે તો સારી વાત છે, તો સહકાર આપે, અને ન સમજે તો સહકાર ના આપે. પણ તેથી કરીને કાંઈ આનંદ ભાવ બગાડવાનું કોઈ બની શકે
નહીં.
પડે પણ અત્યાર સુધી કુટુંબને હેચવા છે ને, તિરાડ પડવા નથી દીધી. હા, એને કુટુંબ પ્રતિબંધ જ્ઞાનની વેગ રહ્યો છે. કુટુંબ પ્રતિબંધ રાખીને કદી કોઈનું કલ્યાણ ન થાય. પ્રતિબંધ એટલે કુટુંબ પ્રત્યેનો મોડો, પોતાપણો, મમત્વપણો, તો જેને છોડે છૂટતો છે, નહીં છોડે તો પણ કુદરતો એને દૂર કરી જ દેવાનો છે. અત્યારે ભાવથી દૂર ન થાય તો દ્રઢ તો દૂર થવું જ પડશે, ગમે ત્યારે આવું પૂરું થશે તો છૂટા કરવું જ પડશે. તો બધું આકરું લાગશે, અને કપાય ત્યારે સમજી જાય તો દાતણ છે, ન સમજી જાય તો કુદરતના ઘરમાં તો વ્યવસ્થા એ જ છે. ખરેખર કારણ કોઈ હજુ નથી, ન કોઈ કોઈનો પતિ છે, ન કોઈ કોઈની પત્ની છે, ન કોઈનો કોઈ બાપ છે, ન કોઈનો કોઈ દીકરો છે. એક આત્મા બીજા આત્માનો કાંઈ નથી. વહેવારીય સંબંધ છે એ કહેવા માત્ર છે, એથી વધારે કાંઈ નથી. એટલે આત્મકલ્યાણને મુખ્ય કરીને કુટુંબને ગૌણ કરવું પડે ગમે તે પરિસ્થિતિમાં. કુટુંબને મુખ્ય કરીને આત્મકલ્યાણને ગૌણ કરવું એ વાત તો કેમ કહી શકાય, કેમ દર્શન બતાવી શકાય, એ તો કરવા જેવું નથી. અને એ તો બધા કરે જ છે, અનંતકાળથી જ કરતા આવ્યા છે, એમાં નવીન શું કરે છે. એટલી અક્કલ તો પશુ પક્ષીને પણ છે, ચકલું પણ ચોખાના દાણા લાવીને એના બચ્ચાને ખવડાવે છે. એમાં આ પોતે પોતાના કુટુંબ પરિવારનું ફરજ કરે છે, એમાં ચકલાથી વધારે શું બીજી વાત છે. ભૂંડ છે એવા ભૂંડ ભૂંડડાને બધાને ખવડાવીને હારે લઈ જાય છે ઉકડામાં, એમાં એથી વધારે શું કે એ કોઈ મોટી વાત નથી. કાંઈ
કલાક ઉપર આવીને ઊભો રહે છે, અને પૈસાની આર્થિક સ્થિતિ જયારે ઊભી થાય છે બીજાની, ત્યારે શું
સૌના પ્રારંભ પ્રમાણે બને છે. આત્મકલ્યાણને મુખ્ય કરવું, કોઈનું પ્રારબ્ધ કોઈએ વેચી ખાધું નથી, કોઈનું પ્રારબ્ધ કોઈએ કોઈના કારણે જો થતું હોય તો એક કુટુંબનો મુખ્ય માણસ મરી જાય તો બધા દુઃખ મળે, દુઃખ માગે, એવું કાંઈ બનતું નથી. દરેકના ઘરમાં મુખ્ય માણસ જાય છે અને પાછળ કુટુંબ પ્રારંભ પ્રમાણે જીવે છે કે નથી જીવતું, એ જીવતો એવું ત્યાં સુધી એમ માને છે કે મારે લઈને બધું ચાલે છે. ગાડા નીચે કૂતરો હાથમાં કાંઈ માલ નથી, એને લઈને ચાલતું જ નથી, સૌના પરાર્થ પ્રમાણે સૌ ચાલે. અને એવા દાખલા અમે જોયા છે કે કુટુંબનો મુખ્ય માણસ બાપ મરી જાય, છોકરો 15 વર્ષનો હોય, નીચે એને 4-5 બહેનો હોય કે જેનો બધા એના કોળ હોય કામ બાકી હોય, અને ત્યાર પછી એ સામાન્ય પરિસ્થિતિમાંથી મોટો શ્રીમંત થઈ જાય છે. બાપ મરી ગયા પછી પૈસા હોય બધાને, અને બાપ પાસે એટલા પૈસા નથી, એટલે છોકરા પાસે ક્યાંથી થાય, તો પ્રારંભ કરીને આવ્યો છે. એના આત્મકલ્યાણ કરતા કાંઈ વાંધો નહીં આવે, આત્મકલ્યાણ કરવા જશે તો એને કાંઈ વાંધો નહીં આવે, કોઈ તકલીફ નહીં પડે. અને તકલીફ પડશે તો એને એની ઉપાધિ નહીં લાગે, આત્મકલ્યાણ કરનારને નહીં લાગે. બાકી જેને સંયોગની પ્રતિકૂળતા મુખ્ય છે એ આત્મકલ્યાણ નહીં કરી શકે, પ્રતિકૂળ કરવું ડરે છે, અનુકૂળતાઓ ને ઈચ્છે છે ને આત્મકલ્યાણ કરવાનો અધિકારી નથી. એટલે એને તો કોઈ પણ ભોગે આત્મકલ્યાણ કરવું છે ને એમ આમાં કામ છે. એને શરતો રાખવી છે, શરતો નાખવી છે એમ આમાં કામ નથી. ખૂબ ચોખ્ખી વાત છે. 128મો પત્ર જોઈ લેવો. ગમે તેવી વિતમણા આવવી પડે, ગમે તેટલી આદિ વ્યાધિ ઉપાધિ ઉછેર કરી શકતો કરો, આ કરવું જ છે એવું જેને અંતરથી નક્કી કર્યું છે એમ આમાં કામ છે. પછી અનુકૂળતા પ્રતિકૂળતાને મુખ્ય કરનારાનું આમાં કામ જ નથી. એ તો બધા સંસારીઓ કરે છે ને, ભલે એમાં એમાં રહીએ, એને આ ક્ષેત્રમાં પ્રવેશ નથી, હોય એડમિશન આપવાની છે. ચોક્કસ ભણવું ભણવું જ જોઈએ, પણ આત્મકલ્યાણ એટલે અનુભવ નું હાજર થતું હોય એને સામાન્ય આ સંસારની અનુકૂળતા પ્રતિકૂળતાનો હિસાબ શું હોય, એને એને કઈ લાગે જ નહીં. આટલી મોટી ઉપલબ્ધિ સિદ્ધ પદ્મ થતી હોય, એવો માર્ગ હાથમાં આવતો હોય તો જગતને નાની મોટી અનુકૂળતા પ્રતિકૂળતાને ગણે છે ને, ગણે જ નહીં. ટિફિન પાછું મૂક્યું ત્યારે ભીખર્યું એવું લાગ્યું એને, કેમ આજ ખાધું ને એમાં ઉપવાસ પડ્યો એવું લાગ્યું, હોશ ચડે છે ખબર છે કે નહીં, તે અલગ મને હોશ ચડે એનું કામ છે. Thank you.